ब्रजगोविन्दं ब्रजगोविन्दं गोविन्दं भज मूढमते प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति करणे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते सत्संगत्वे निसंगत्वम निसंगत्वे निरमोहत्वं निरमोहत्वे निश्चलचित्तं निश्चलचित्ते जीवनमुक्तिः भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते। भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढ़मते। सत्संगत्वे निसंगत्वम, ये श्लोक में सत्संग नो महिमा, सत्संग थी असंगता आवे छे, ने पछी निर्मोहीपणो आवे छे। निर्मोहीपणा माथी निश्चल चित्त थाय छे, निश्चल चित्त थता ज जीवन मुक्ति थाय छे। तो ये सत्संग कयो तो પાંચ પ્રકારે સંતોમાં જોડાય, સત્સંગમાં જોડાય તો જ એ સત્સંગ સત્સંગ કહેવાય। શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ। એમાં શ્રવણ, સહવાસ, સેવા અને થોડુંક સ્નેહ વિશે સાંભળ્યું। શ્રવણ કરો, સંતોની સાથે રહો અને સંતો ભક્તોની સત્સંગમાં સેવા કરો, પણ બધું સ્નેહથી કરો। અને સંતોમાં ભક્તોમાં સ્નેહ, સત્પુરુષોમાં સ્નેહ, એનું નામ જ સત્સંગ છે। જેને જ્યાં સ્નેહ હોય તો ત્રણ વસ્તુ કર્યા વગર ન રહેવાય, દર્શન, શ્રવણ અને સેવા, તો જ એની સાથે સ્નેહ છે એમ કહી શકાય। જો સંતોના દર્શન, કથા વાર્તા સાંભળવા અને એમની સેવા વગર જો ચાલ્યું જતું હોય તો હજી સત્સંગ થયો નથી, કારણ કે હજી સંતોમાં જોડાયા જ નથી। તો પછી પરિણામ પણ ન મળે ને, ગણિતમાં દાખલાના સ્ટેપ પૂરતા ન મળે તો કંઈ જવાબ મળે નહીં। આ બધી શરત પૂરી કર્યા વગર ગમે તેટલા જન્મ સત્સંગ કરે તો પણ જે થવું જોઈએ તે ન થાય। પાણીને તમે ગરમ કરો પણ બરાબર એક્ઝેક્ટ 100 ડિગ્રી ગરમ થાય તો જ ઉકળે, ત્યાં સુધી એક દોરા જેટલો 100 ડિગ્રીમાં ઓછું હોય તો પાણી ઉકળે નહીં। એમાં પૂરી શરત જોઈએ, અને જે જે એકાંતિક ભક્તો થયા છે તમને જાણમાં હોય બધાને જોઈ લેજો, એમાં આ પાંચ શરત હોય જ। સંતોનું કથા વાર્તા સાંભળવી, દર્શન કરવા, સેવા કરવી, અત્યંત સ્નેહ, અત્યંત સહવાસ અને સમર્પણ પૂરતું, ત્યારે જ એકાંતિક થયા હોય. આપણે બધી શરતો પૂરી કરવી નથી અને બધું લઈ લેવું છે. સંતો કે શાસ્ત્રો તો વાત જે કરવાની છે બતાવીને છૂટી જાય, પછી હવે કરવું તો આપણે જ પડે ને. તો છેલ્લે ચોથું જે પગથિયું છે એ સ્નેહ સંતોમાં હોવો જોઈએ, અને સ્નેહ એ જ સત્સંગ. સત્સંગમાં સંતોમાં સ્નેહ શા માટે જરૂરી છે? તો ઘર્ષણ ન થાય, અભાવ ન આવે, દોષ ન આવે. જ્યાં હેત હોય ત્યાં કોઈ દિવસ દોષ દેખાય નહીં. વેર ધેર ઇઝ આ લવ, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. પેલો પાટલુનની વાત હતી, પેન્ટની વાત યાદ આવી? ઇસ્ત્રીમાં બાળી નાખ્યું હતું. હેત હોય તો કોઈ પ્રોબ્લેમ ન થાય, કોઈ અથડામણ ન થાય. એ જમ્પર છે, ઘા ખાઈ જાય ગાડીમાં હોય ને જમ્પર. ગમે એવા બમ્પ આવે, ગમે એવા રોદા આવે, પણ જમ્પર હોય તો અંદર જ બેઠા હોય ને આંચકા ના લાગે. પણ જો જમ્પર ન હોય તો કેડ ખેડવી નાખે. આ ટ્રેક્ટરમાં બેઠા હોય ને એને ખબર હોય, ટ્રેક્ટરની કોણ જાણે સીટ પાછી બે વ્હીલ ઉપર હોય, સાઈડમાં બેઠા હોય ને એને વ્હીલ ઉપર હોય, પછી જે ઉલાળે તમારે. આવડો ખાડો હોય તો આપણને એમ લાગે ગિરનાર ઉપરથી હેઠા નાખ્યા. પણ તમે બીજી ફાસ્ટ સ્પીડમાં ગાડીઓ જતી હોય ને રોદા ઘણી વાર ડ્રાઈવરને ખ્યાલ ન રહે ને આવી જાય, પણ એવા જમ્પર મજબૂત હોય ને પાણી હલે નહીં. એટલે સ્નેહ છે એ જમ્પર છે, બધા જર્ક આંચકાઓ ખાઈ જાય અને સ્મૂધલી ચાલે બધું. અને સત્સંગમાં વ્યવહાર સ્મૂધ ચાલે એટલું મહત્વનું નથી, પણ અભાવ આવે તો જીવનો કલ્યાણ બગડી જાય. એટલે સ્નેહ જોઈએ. અને સ્નેહ હોય તો અભાવ ન આવે, સ્નેહ હોય તો એની આજ્ઞા મનાય, એટલે કે વચન સત્ય મનાય. અને જે ઉપદેશ આપે ભગવાનના સ્વરૂપના નિરૂપણ આ તે બધું એ પરમ સત્ય મનાય, નહીતર શંકાઓ થાય. શંકાઓ થતી જ રહે તો પછી કંઈ મળે નહીં. તો એ સ્નેહ કેવો હોવો જોઈએ? મધ્યના 59 વચનામૃતમાં શ્રીજી મહારાજ આ બધું, આપણે ભાગવત રામાયણ વચનામૃત ગીતા એ બધા શાસ્ત્રોમાં આ જ પડ્યું છો, એમાં કાંઈ આપણે કાંઈ બીજેથી નથી લાવતા. ભાગવતનું, ગીતાનું, વચનામૃત, સત્સંગી જીવન, રામાયણ, ઉપનિષદોમાં બસ આ જ છે. ક્યાંય કોઈ સંતો વગર ક્યાંય થયું હોય એવું તો નથી જ. તો વચનામૃતમાં મહારાજ 59 કહે છે મધ્યના કે સંતોમાં હેત જોઈએ. પણ કેવી વાત કરે છે તમે સાંભળો, એક એક શબ્દમાં પાઠ કરતા હોય ને એટલે બહુ ખબર ના પડે, મનનથી વાંચે તો જ ખબર પડે. શ્રીજી મહારાજ કે સંતોમાં તો એવું હેત રાખવું કે જેવું સ્ત્રી ઉપર છે, જેવું છોકરા ઉપર છે, જેવું પત્ની ઉપર છે, જેવું મા બાપ ઉપર છે, જેવું ભાઈ સાથે હેત છે, એવું હેત સંતો સાથે રાખવું. અને જો આવું હેત જીવને સંતોમાં થઈ જાય તો એ જીવ કૃતાર્થ થઈ જાય છે. વાસ આવે છે. એટલે હવે આમાં દ્રષ્ટાંતો આપ્યા છે, એમણે આપ્યા એ કહું છું, પણ થાય આવું તમે વિચાર કરો. આ કઈ સહેલું છે? દીકરા ઉપર એવું હોત હેત હોય, એવું સાધુ ઉપર હેત થઈ જાય તો જીવતા મુક્તિ જ થઈ જાય ને, શું થઈ જાય અને શું બાકી રે? તમારી પાસે 2000-3000 નો બલ્બ હોય, પ્લગ ઇન ન કરો તો અજવાળું થાય. ત્યારે જે સંતોને ભગવાન સાથે જોડાણ છે એની સાથે દીકરા જેવું પત્ની જેવું હેત થઈ જાય, પતિ જેવું હેત થઈ જાય તો પ્લગ ઇન થઈ ગયું, સીધો જ અજવાળું થઈ જાય, પછી જીવનમાં અંધારું રહેતા હશે. હવે આના ઇલેક્ટ્રિકસિટીનું આ બધું એવું છે ને, વાળ જેટલું જો આઘું હોય તો પ્રકાશય ન થાય, આ તમને સંભળાય નહીં, દબોય નમઃ. હે, એમાં એમ ના લાગે, ભાઈ વાળ જેટલું ચાલ્યું જાય ને ચાલે. પોસ્ટ ઓફિસમાં તમે 1 પૈસાની ટિકિટ ઓછી પાડો તો નોટ પેડ થઈને પાછું આવે, જાય નહીં, 5 પૈસા દંડ થઈને ઉલટાનું આવે. એટલે આ એવું છે, આવું હેત થવું એમ મહારાજ કહે છે. અને ત્યારે બધું કૃતાર્થ એટલે શું, કરવાનું હતું બધું થઈ જાય. કૃતાર્થ એટલે કૃત કરવા જેવું હતું એ બધું જ થઈ જાય, કંઈ બાકી ના રહે. લો એવું જો આપણને આ બધા જોગી સ્વામી જેવા સત્પુરુષો, ભગવાનના બીજા જે સાતા સંતો, એમાં હેત થાય, બસ પૂરું. અદ્ભુત વસ્તુ છે. અને એ જ વાત ભાગવતમાં કહી છે, 10મા સ્કંદમાં 84મા અધ્યાયમાં, અને 3જા સ્કંદમાં કપિલ ભગવાને કહી છે. એ બે શ્લોક વચનામૃતમાં મહારાજે કહ્યા છે. પ્રસંગમજરમ પાશમાત્માન કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવતમ. જેવું પ્રસંગ, પ્રકૃષ્ટ સંગ એટલે આસક્તિ, હેત પ્રકૃષ્ટ. શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ એમ કહેતા કે આ પ્રસંગ છે ને એને સમજવું હોય તો ગામડામાં ખેડૂત લોકો કોષ ચલાવતા, એના માટે મોટા વરત દોરડા ગૂંથી આવા, ખબર છે, જાડા હોય, જેના ઉપર બેસીને કોષને હાંકે, એ જાડું હોય, આવું બહુ જાડું, અને ખેડૂતો જાતે બનાવે. પછી એને એક વૃક્ષ સાથે આમ એને 3-3 શેરુના દોરડા હોય, આવડા આવડા, અને એને વળ દઈને ગૂંથવાના હોય. એ કેડીએ પહેલાં એના પહેલાં કાઠલા બાંધ્યા હોય, એમાં દોરડા બાંધ્યા હોય, અને એ આમ ફેરવતા જતા હોય વળ, અને દોરડું ગૂંથાતું હોય, એ 3 જણા હોય, અને 3 આમ ફેરવતા જતા હોય, દોરડું આમ ગૂંથાતું જતું, આવું લઠ્ઠ જેવું થઈ જાય. એ 3 થરો એનો પ્રસંગ પાડ્યો કે ગામડામાં ખેડૂતો વરત બનાવે, એ જાડું દોરડું એને પ્રસંગ પાડ્યો કે એ શબ્દને શાસ્ત્રી મહારાજ કહેતા કે એવી રીતે જે સંતોષ ભગવાન સાથે આમ જોડાઈને ઉઠાઈ જાય કે સળગાવી નાખો તો વળ ન જાય, એનો કલ્યાણમાં કંઈ ખામી રહે નહીં. આવો પ્રસંગ હોવો જોઈએ. અને શાસ્ત્રોમાં એમ કીધું, આત્માન હલ પોતાના દેહ અને દેહના સગા સંબંધીઓ, દીકરા દીકરી, પતિ પત્ની, બધું કુટુંબ પરિવાર, એમાં જેવું હેત છે એવું જો સાધુમાં થાય તો મોક્ષનો દરવાજો ઉઘાડો થઈ જાય, કપિલ ભગવાન માતાજીને કહે છે. માટે હે માં, બીજું કાંઈ તમારાથી થાય કે ન થાય, પણ સાધુમાં હેત કરો, આવું કીધું. એ શ્રીજી મહારાજે દિનારાજ ભટ્ટને પણ એ જ વાત કરી હતી. અને 10મા સ્કંદમાં 84મા અધ્યાયમાં એ કીધું, યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુ કે વાત પિત્ત અને કફ. ત્રિધાતુ એનું આ શરીર છે, વાત પિત્ત અને કફનું જ આ શરીર છે, વાત પિત્ત અને કફનું. એવું આમાં વાત પિત્ત અને કફ એ કંઈ સારી વસ્તુ છે? શરીરમાં ક્યાંય અડી જવો, ક્યાંય સુગંધ છે એટલે તો છાંટવું પડે છે ઉપરથી. એક દિવસ મોઢું ન ધોઈ જુઓ, એક દિવસ આંખ ના ધોવો, એક દિવસ નાક સાફ ના કરો, એક દિવસ કાન સાફ ન કરો, એક દિવસ બગલ સાફ ના કરો, પછી જોવો જમાવટ. હે, એવો ગંધારો આ 3 ધાતુનો શરીર છે, એમાં જેવી આત્મબુદ્ધિ એટલે પ્રીત છે, મારા પ્રાણી બુદ્ધિ છે. યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધીહી કલત્રાદિશ. કલત્રાદિ એટલે પત્ની પરિવાર, સ્ત્રી કલત્ર, પુત્ર પરિવાર, સ્ત્રી પતિ, એ કુટુંબ પરિવારમાં દીકરા દીકરી પતિ પત્નીમાં જેવું સ્વાધીહી પોતાપણાની બુદ્ધિ છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, એવી પછી ભૌમ ઇજ્જધીહી. માટી પથ્થર આદિની મૂર્તિ હોય છે, એ માટી પથ્થર જ હોય છે, પણ એમાં જેવી દેવ બુદ્ધિ છે, મૂર્તિની બુદ્ધિ છે, હા, પથ્થરમાં, પથ્થરને કોઈ પછી માને મૂર્તિ પધરાય પછી કોઈ પથ્થર માને, કેવી દેવ બુદ્ધિ છે, આમ ઢગલો કરી દે ને સોના ચાંદી ઘરેણા, તમે વિચાર તો કરો, છોકરા રડતા મૂકી દે, દડતા મૂકી દે, સોના ચાંદીથી મઢી દે, 9-9 કરોડના 10-10 કરોડના મુગટ છત્ર જડી દે, વિચાર તો કરો, કોઈને વીંટી ન આપે, એ કરોડો ઠલવી દે, આમ જુઓ તો કોની સામે, પથ્થરની સામે. પણ એ પથ્થર બુદ્ધિ નથી, એમાં શું છે, દેવ બુદ્ધિ છે. આવી દેવ બુદ્ધિ સ્ત્રી પુત્રમાં છે એવી પોતાપણાની બુદ્ધિ, આ શરીરમાં જેવી મારાપણાની બુદ્ધિ છે, અને યત તીર્થ બુદ્ધિ સલીલે, ગંગા જમના આદિ જે જળ છે એમાં જેવી તીર્થ બુદ્ધિ છે, આવી તીર્થ બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, મારાપણાના પરિવારપણાની બુદ્ધિ, આવી દેવ બુદ્ધિ, એવી દેવ બુદ્ધિ, તીર્થ બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, જેને જનેશુ વિઘ્નેશુ સર્વ ગોખર, એવા ભગવાનના સાધુ પુરુષમાં જો નથી તો એ ગધેડો છે. ભાગવત કહે છે, જો આવી બુદ્ધિ જેને થઈ નહીં જીવતા જીવત, તો ભાગવત કહે એને ગધેડો સમજો, બળદિયો સમજો. ગો ખરહ ય તીર્થ બુદ્ધિ સલીલે ન કરહી ચિત, ક્યારેય જો આવી ન થઈ તો એ ગો ખર ગધેડો છે, બળદ છે. આમ તો જુઓ તો ગાળ જ દીધી છે ને, હે, ગધેડાને માથે ચંદન હોય, એના લાકડાનો ભારો ભર્યો હોય, ભારમ જાણાતી, ગધેડો ભાર જાણે કે ઓછો છે વધુ છે, પણ ન ન ચંદનમ, ચંદનને જાણતો નથી. ગધેડાને ખબર છે, હા, 7,000, 10,000, 12,000, 15,000 નું કિલો ચંદન છે મારા ઉપર, એ જાણે છે કે 1 કિલો ચંદનના 12-12, 15-20 હજાર રૂપિયા છે, નહીં એ તો ભાર જાણે, એ ગધેડાને ચંદનની ખબર નથી. એમ જો સત્સંગમાં રહીએ અને જો આપણે એની સુગંધ ન જાણીએ સંતોની, તો આપણે ગધેડા જેવા છીએ. આ ભાગવત આદિ શાસ્ત્ર કહે છે, આવું હે થાય તો ઉદ્ધાર છે, ક્યાં બાકી જ છે ભાઈ, પણ એવું હે નથી મળતો પ્રેમ. તમે જુઓ કોઈ ગાંધી દોશીની હાટે, નથી મળતો પ્રેમ ગોતતા વાટે ઘાટે, નથી મળતો પ્રેમ તેલ ચોળાથી તાતા, નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા. કોઈ વસ્તુ ક્યાંય ન મળે ત્યારે કબાડી મળે, ગુજરી બજારમાં મળે. એટલે કવિ કે નથી મળતો પ્રેમ, તમે ગુજરી જુઓ ગામો ગામની, કહે નરભે રામ પ્રેમ પૂરો મળે જો કૃપા હોય ઘનશ્યામ. સંતો ને ભક્તોની કઈ કૃપા થાય, પણ કૃપા થવા માટે આ બધા થોડુંક જોઈએ, પાસે જવું, દિન થવું, આશ્રય કરવો, હેત રાખવું, સહવાસ રાખવો, સેવા કરવી, કંઈક એની વાત માનવી, કંઈક સાંભળવી, એમનું કેમ થાય. વરસાદ તો વરસતો હોય પણ ખેતરમાં ન ખાતર નાખ્યું, ન બીજ નાખ્યું, ન કશું નાખ્યું તો શું ઉગે, ધરો ઉગે. વરસાદ તો વરસે જ છે, ચહુ દિવસ બરસત મોતી, સંતો ને ભગવાનની સતત વર્ષા તો થાય જ છે, એને તો એ કરવું જ છે. હવે ધોધમાર વરસાદ વરસતો હોય અને જે જગ્યાએથી ધધડો પડતો હોય ત્યાં જ આપણે વાસણ ન મૂક્યું, અને મૂક્યું તો ઊંધું મૂક્યું, ઓલો મરી જાય વરસી વરસીને, તો શું થાય, એ ઘણા આખી જિંદગી આમાં ઊંધા માટલા જેમ જ સભામાં બેઠા હોય, કશું ભરાય નહીં. આવો પ્રેમ કે બજારમાં ક્યાંય મળતો નથી, આવૃત જ થઈ ગયો છે, અનાવૃત કરવાનું છે બસ, ડિસ્કવર. પ્રેમ તો હોય છે, પ્રેમ વગરનો કોઈ માણસ કે જીવ જંતુ કશું નથી, પ્રેમથી જ સૃષ્ટિ ચાલે છે, પણ ખોટી જગ્યાએ ગોઠવાઈ ગયો હોય છે, બીજું રોકાણ જુદી જગ્યાએ થઈ ગયું કે જેમાં ધોવાઈ જ જવાય, એમ હર્ષદ મહેતા જેવો કોઈક ભટકાઈ જાય. સરસ એવી કયા BSNL નમના કે ખુલ્યા હતા ને, એ શીત કેવું હતું, બખા થઈ ગયા બધા, જો ગળા 2 લાખ મળી ગયા, એવા ખુશ થઈ ગયા, મને કહો સામે મળી ગયા, પડ ગયા, આખા વર્ષનું થઈ ગયું, ઘણું મળી જાય, રોકાણ એવી જગ્યાએ થઈ જાય તો. પ્રેમ જો થાય એ કેવો હોય. જોગી સ્વામી આપણે ગુંદાસરા આવ્યા, મંદિરમાં ઉતાર. મૂળજી ભગતને તમે જાણો, મૂળજી ભગત પછી સાંજે આમ તો ખેતર ગયા હોય, પછી આવે ત્યારે ખબર પડે, મંદિરે આવ્યા ત્યારે તો ઓહો, જોગી બાપાને જોયા, દંડવત કર્યા, આ બધે રહ્યા. મૂળજી ભગત કે સ્વામી હવે રોકાવું છે ને હમણાં? તો કે ના હો ભગત, કાલ સવારે જવું છે, બાજુનું ગામ હશે જવાનું છે, એટલે ત્યાં જવાનું છે. કાલ સવારે અમે નીકળી જઈશું, પૂજા પાઠ કરી નિરાયતે 7-8 વાગે નીકળી જઈશું. અરે મા બાપ, ના હો, તમે આવ્યા, એક તો મારે લાભ લેવાનો નહીં, સાંજે ઠેઠ આવ્યો ત્યારે મને ખબર પડી તમે અહીં આવો, અને મારે તમને ઠાકોરજીને તમને બધાને હું જમાડું નહીં તો મને શાંતિ ન થાય. જોઈ, સેવા વગર રેવાય નહીં. આપણે તેમ થાય બીજા લાભ લેતા હોય ને તો લેવા દેવો, ઘણા એમ કહેતા હોય કે કોઈનો પ્રસાદ નહીં તઈ કેજો, આ એ તો હોય જ, હવે એને કેમ ગોતવા જાવ, ઘા કરી જાય એનું થાય ભાઈ કામ. આ તો જસ્ટ વાત છે એમ, એટલે ઘણા ત્યાં બધા બધા કોઈને ન હોય ત્યારે કેજો, ભલે કેશું વારો જ ના. એટલે ભગત કે અરે સામે હવે તમે આવ્યા, હું એકાદે વાર જો હું તમને જમાડી ન શકતો. સાધુને કઈ જમવું નથી, પણ હવે મહારાજ છે ને, હવે એક ચરિત્ર એવું છે પાકું, મેં પછી ગોયતું, મને નામઠામ ગામ મને જડ્યું નહીં, પણ મેં વાંચ્યું છે 100%, અને એમાં તો ભાઈ બહુ જમાવટ કરી છે મારે. હવે મહારાજે ભગતને તેડી ગયા, ધામમાં લઈ ગયા, તે ઓલા ભગતને અક્ષરધામમાં ભૂખ લાગી. એટલે ભગત કે મહારાજ, મેં તો એવું સાંભળ્યું છે કે આ ભગવાનના ધામમાં ભૂખ નહીં, તરસ નહીં, કશું નહીં, મને જ ભૂખ લાગી છે. મહારાજ કે તને લાગે જ તો. તો કેમ? તે સત્સંગ હારો રાખ્યો પણ કોઈ સાધુને જમાડ્યો? મેં શિક્ષાપત્રીમાં કીધું છે કે પર્વના દિવસે સાધુ બ્રાહ્મણને બધાને જમાડવા, તે વાંચવામાં નહોતું આવતું તારે, અને બધા જમાડતા છે જોતો નહોતો તું, અને પ્રસાદ લેવા તો બેસી જતો હતો હવની પેલા થાળી લઈને. અને જોજો તમે, કોઈને જે ન જમાડે ને એ હવની પેલા પ્રસાદમાં આગળ હોય, કોઈ હોય તો ખોટું નહીં લગાડતા, અને એવું હોય તો ભૂલ સુધારી લેવી, બીજું શું. આમાં એવું નથી કઈ તમે જમાડો તો જ સાધુઓ જમે, એવું નથી. સાધુઓને તો શું છે, ભગવાન એકલો રાતે આવીને જમાડી જાય એવું કઈ નથી. એનો જે ભજતો હોય એને કઈ ભૂખ્યો ન રાખે, કઈ એ ભૂખ્યો આકાશમાંથી રોટલાનો ઘા કરે, એટલે એમ તમે માનતા નહીં કે આ બધા તમારી પર રોટલો જોઈ છે. હા, એ કોઈ થી ભૂખ્યો મરે નહીં, અને જો ન મળે તો ભૂખ્યો મરીને મરી જવામાં એ રાજી થાય. હવે એને એવું હોય જ નહીં, એ થોડો કૂતરો છે કે તમારા રોટલા હાડું પૂછડી પટપટાવે. વાત કેવી કરો છો તમે? એટલે તો જે ના સમજ લોકો છે, જેને સંતોની ખબર નથી, સત્સંગની ખબર નથી, એ મૂર્ખા એવી વાતો કરે છે કે સાધુ અને બધી મોજ મજા કરીને ખાવું છે. હા, એવા હોય એની વાત અલગ છે, પણ કઈ બધું થોડું સરખું હોય છે કઈ. એટલે કે તે કોઈને જમાડ્યો છે? મારા જમાડ્યો જ નથી. તો હવે તારે સહન કરવું પડશે. અરે મહારાજ, હવે તો ભાઈ સાહેબ મને હજી અગ્નિ સંસ્કાર નહીં થયો, મને પાછો મોકલો અને હું વટક વાળી લઉં તારે, એમ હું ભૂલ સુધારવી તો મૂકી જાઉં. તાત્કાલિક વિમાન ઉપાડ્યું, સીધું આવીને લેન્ડિંગ કરીને પેલા પાછો નાખ્યો, એટલે હળવડ્યો અંદર નામ વિમાન. જય સ્વામી નારાયણ. અરે પણ બાપા, તમે બોલીને ગયા તા, બોલીને ગયા તા, હવે બોલીશ બીજું બોલીશ. અને પછી તો ભાઈ નાયા ધોયા બધા ચોખા થયા, પછી ભાઈ જઈને દાન પૂને સંતોને જે જમાડ્યા છે, જમાવટ કરી, ખૂબ ખર્ચો કર્યો, ખૂબ ત્યાં જઈને જમો જમો જમો, ન તો હું મરી જઈશ. ખૂબ જમાડ્યા બધાને, કાંડા મળી મળીને ભાઈ ખૂબ જાય. સંતો કે અમારે નહીં ખાવાનો નિયમ છે, નિયમ મૂકી દો મારા હાટું. જેને જિંદગી ભર ગળા નહોતા ખાતા એના મોમાં લાડવા ઘાલી દીધા, બોલો. એક પ્રકારનો સ્વાર્થ, ખૂબ જમાડ્યા બધા. પછી બહુ જાજો નહીં, પણ 2-4 મહિનામાં પછી મહારાજ આવ્યા કે હવે લઈ જાઓ. અરે મહારાજ, હવે તો તમે જો કહેતા હો કે હાથ ઠારી લીધો છે તો લઈ જાઓ. પછી મહારાજ હવે વાંધો, પછી લઈ જાય. એ ભવિષ્યમાં પાછું વાંચતા વાંચતા ક્યાંક આવી જશે તો નામ ઠામ સહિત બધું તમને કહીશ, પણ છે 101%ની વાત. પણ મેં બહુ સંકોચ હતા ઘણા વખત પહેલા, પછી મૂકી દીધું. મેં આવી શું વાતું કરવી સમાજમાં, આવું કરીએ કે આને લાડવા ખાવા છે, પ્રસાદ ખાવા છે, જમવું છે, એવું છે. પણ આજે તો ખબર નહીં કેમ કહેવાય ગયું એ મને નથી ખબર.
કહેવાય ગયું.
એટલે મા બાપ તમે અહીંયા આવ્યા ને હવે તમે જમો નહીં અમારું તો મને હું શાંતિ ન થાય. મહારાજ કે પણ ભગત ઘણી વાર જમીએ છીએ, ઘણી વાર તે દર વખતે આપવું પડે ને, અમે દિવસમાં 3 વાર જમીએ છીએ. એમ કઈ કહેવાય કે અમે સવારે જમ્યા તો ઉપર જરૂર નથી, કાલે જમ્યા તો આજે જરૂર નથી, તો એમ કેમ કહેવાય કે તમને એકવાર જમાડ્યા છે તો હવે કઈ વાંધો નહીં. જ્યારે જ અમને દર્શન કરીએ ત્યારે અમને એમ તો થાય જ ને. મૂળજી ભગત એકવાર દૂધ ગુરુકુળ આવે રાજકોટ ગુંદાસરાથી, તો કંઈક ને કંઈક લેતા આવે, તો પછી ગાય હશે વિયેલી તાજી સરસ દૂધ, તો દૂધની બરણી ભરીને આવ્યા જોગી સ્વામી પાસે મૂકી. લ્યો સ્વામી બાબા સાંજે તમે મા બાપ ખીચડીને દૂધ જમો તી આ ઠાકોરજીને ધરાવે જમ. હા જોગી સ્વામી કે બરણી આખી ભરી આવ્યા ભગત. હા જેટલું હતું એટલું બધું લઈ આવ્યા. તો ત્યાં કાંઈ રાખ્યું નહીં, રાખવાની તો સ્વામી ઠીક છે રિયત છે ને, પછી ગા દૂધ સારું કરે છે, આમ સારું કરે છે ને આમ નથી કરતી. એટલે એમ કેમ? તો કે એક જ ટાઈમ દોવા દે છે, એક ટાઈમ દે સવારે, પછી નથી દેતી ગાય. તો ભેંસો બે બે ટાઈમ આપવું જોઈએ પણ નથી આપતી. મને કહેનો કંઈ છે નહીં, તમારે જેવા સંતો ભક્તો મહારાજ જમે બહુ થઈ ગયો. આપણે ક્યાંય એ પશુને નહીં ઈચ્છા હોય અથવા એની શક્તિ નહીં હોય તો આપણે કંઈ ચૂસી થોડા લેવાય છે. જોગી સ્વામી કે એવું હોય જાઓ કાલથી તમને 2 ટાઈમ આપશે ગાય દૂધ. અને પછી બીજે દિવસે એ ઘરે ગયા, સાંજે તો આમ શકરિયા જેવા આંચળ થઈ ગયા. અને ભગત એના ઘરના કે ગાય દોઈ લ્યો, પણ એ ક્યાં દોવા દે, આમ જો આવું છલકાઈ ગયો. જોગી બાપા બોલ્યા છે 2 ટાઈમ દે છે આ જો દે. એટલે મા બાપ તમે કાલે આપણે થાળ જમીન પછી નીકળવાનું છે. નહીં હો ભગત, આ ભગતની હેઠ ને જોગી હેઠ બે ભેળી થઈ, એ ભગત તમે રહેવા દેજો, અમે કાલે રોકાવાના જ નથી, મારે ત્યાં જવાનું જ છે. અને મેં કહી દીધું છે અને તેડવા આવવાના છે. અરે પણ મા બાપ આટલું રાખો તમે, થાળ કરીને જમીન પછી નીકળો. નહીં નહીં, આંખમાં બોરબોર જેવડે આંસુ આવી ગયો. ભગત તમે રોવો ને એવું બધું રહેવા દો તમે, અમે પછી બીજી વાર આવશું. સારું મા બાપ. બસ પછી તે નિમ ચેષ્ટા બધું પૂરું થઈ ગયું હતું, 9:30-9:10 થઈ ગયા. એટલે સૌ હરિભક્તો ભાઈ આવી ગયા જોગી સ્વામી અને આસને જઈને માળા કરીને પછી સુઈ જવાનું પડી ગયા. વિચાર કરો તમે શું થયું, રાતના 2 વાગે જોગી સ્વામી પેશાબ કરવા માટે ઉઠ્યા. તે મંદિરમાં બહાર ઓસરી નીકળીને આમ જવાય, ત્યાં એક મૂત્રી હોય ત્યાં જવાનું થાય. ત્યાં આમ જોયું મંદિરના વચ્ચેના ભાગમાં કોઈક દંડવત કરે, રાતના 2 વાગ્યા હતા. પાસે જઈને જોયું તો મૂળજી ભગત. એલા ભગત તમે શું કરો? મા બાપ બસ તમે મારું જમીને જાઓ એટલા માગે 10 વાગ્યાથી દંડવત કરું છું. ઓહ રાતના 2 વાગ્યા સુધી ખેડૂત મોસમનું કામ કરીને આવ્યા છે. રાતના 10 થી માંડીને રાતના 2 વાગે હજી ન ઉઠ આ જાગ્યા હોત તો સવારો સવાર દંડવત કરે. હું મહારાજને પ્રાર્થના કરું છું કે જોગી બાપા થાળ જમીને જાય. અરે ભગત જાઓ 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 ભૂઈ જાઓ, અમે તમારું થાળ જમીને જ જઈશું. હો તો મા બાપ જાઉં ઘેર 2 વાગે ઘેરે ગયા. આને હેત કહેવાય, આને હેત. આ દ્રષ્ટાંત એટલે આપીએ છીએ આપણે કે બહુ છે હેત, આમ ક્લોઝ છે. ક્લોઝ ક્લોઝ ના 2 અર્થ થાય, બંધ અને નજીક, હે 2 અર્થ થાય ના થાય. હકીકત કે મેં ગોઠવું નથી, ક્લોઝ ના 2 અર્થ ના થાય તો કેમ દાંત કાઢો છો? એટલે કાં તો હાવ ખાતું બંધ અને ક્લોઝ એટલે એકદમ નજીક, એટલા ક્લોઝ ક્લોઝ ફ્રેન્ડ. આ હેત છે શીખવાની વાતો છે, આ તો એકાંતિક ભક્તોની વાતો છે. શ્રીજી મહારાજ અગતરાય પધાર્યા, પરોતભાઈ કે મહારાજ વાડીએ પધારો ને, શેરડી બહુ સરસ થઈ છે, તમે જમો. મહારાજ કે હાલો કરો. એ વાડીએ ગયા, સરસ મજાની શેરડીઓ સંતો ભક્તો સાથે છે. કોઈ મને શેરડી કાપી ધોઈ સુધારી મહારાજની આગળ થાળી મૂકી, કે મહારાજને જમાડવાનું હોય એટલે ઠાકોરજીને ધરાવવાની તો હોય નહીં, કે ઠાકોર જે સામે બેઠો છે આપ્યું. લ્યો મહારાજ, તો મહારાજે એક માંદળિયું લઈ જીમા, તરત જ મહારાજ દોથો ભરીને પરોતભાઈ સામે બેઠા તેને કે લ્યો પરોતભાઈ શેરડી જમ. હા મહારાજ હું શેરડી નથી ખાતો,
લે કા
મારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી મારે ગળા ચીકણાનો નિયમ છે. અરે હું તમારો ઈષ્ટદેવ જ છું, તમે કોનું મારું જ ભજન કરો છો? એ બરાબર છે, પણ મારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી હું શેરડી નથી ખાતો, ગળું ચકનું કઈ નથી ખાતો. પણ તમારો ઈષ્ટદેવ કોણ? હે મહારાજ, આ તમે 500 પરમહંસોને નિયમ આપ્યું છે શેરડી માં થાય ખાવું નહીં, તેદુનું મેં નિયમ લીધું છે. જ્યાં સુધી મારા સંતો નહીં જમે ત્યાં સુધી હું શેરડીમાંથી થાય એટલે ખાંડ સાકર ગોળ એ બધું મારે હરામ છે. એટલા માંદળી હાથમાં હતા એ બધા સહજાનંદ સામે બેઠા થાળીમાં નાખી દીધા. ઓહો પુરુષભાઈ, સંતોને બોલાવીને આ જમાડીએ, બસ બોલાવ્યા એમને શેરડી જમાડી, ગળા ચીકણાના નિયમ છોડાવ્યા, પછી પરોતભાઈ જીમા. આ હેત ક્યાં લેવા જવું? બજારમાં મળે? આપણે શું સ્વામી તમે નથી જમતા? મન દઈ દો મારે હાલશે. ન ખોટું હોય તો બોલો તમે, આવું જ છે. હજી અદભુત વાતો છો સાંભળવા જેવી, તો અસલી વાત આવે છે. હેતની વાત છે, હેતથી શું થાય છે? અમૂલ્ય હીરા જેવી વાતો છે ભાઈ. શેરડી જેવો આમ મોઢામાં મને આમ મીઠું મીઠું લાગે. ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ આવ્યા હતા ઈસવીસન 1867 એટલે સંવત 1923 આસો સુદ 12 એમનો છેલ્લો દિવસ હતો જિંદગીનો. ગોંડલ માતુશ્રી મોંઘીબા એમના પુત્ર મહારાજા ભગવતસિંહજી મહારાજ એ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી પુત્રનો જન્મ થયો. અને અંગ્રેજોએ એ વારસા તરીકે શંકા જાય તો ખાલસા કરવાની નીતિ અપનાવેલી, એટલે વિરોધીઓ એ જે ભાયાતો હોય એમણે એવો કેસ દાખલ કરાવી દીધો કે આ ભગવતસિંહ છે એ મોંઘીબાના એટલે એના પતિના દીકરા નથી. તેમ એના પતિનું અવસાન થઈ ગયું હતું અને ત્યારે એ ઉદરમાં હતા, એટલે આ લાગ જોઈને ભાયાતો એ દ્વેષની ચોકઠી મારેલી. આપણે આગળ વાત થઈ ગઈ છે એટલે લંબા નથી કરતા. પછી એ મોંઘીબા ખૂબ મૂંઝાયા કે હું મને રાજ મળે કે ન મળે એનો મને વાંધો નથી, પણ કલંક લાગે કે આ પતિવ્રતા નારી નથી અને હું સત્સંગી, હું શ્રીજી મહારાજની અને લોકમાં એમ કહેવાય આ તો મારે જીવવા કરતાં મરવું ઉત્તમ થાય. એટલે એમણે પછી જુનાગઢ સમાચાર મોકલા લોધિકા દરબાર અભયસિંહજીને, કીધું કે તમે ગુણાતીત સ્વામીને બોલાવી આવો, ને આવું દુઃખ આવી પડ્યું છે. સ્વામી તાત્કાલિક આવ્યા અને સાંજે પહોંચ્યા દરબારગઢમાં. ખબર પડી અમે આવી ગયા છીએ, અમારે તમારે દરબારગઢમાં અત્યારે આવવું છે. હવે શ્રી બાપુ જઈને મોંઘીબાને વાત કરી, સ્વામી આવી ગયા છે અને કહે છે કે અમારે અત્યારે જ પધરામણી આવવું છે. એટલે મોંઘીબા કે અમારે ધામધૂમથી સ્વામીની પધરામણી કરવી છે ને કાલ સવારે આપણે દિવસે રાખીએ કાલે. ગુણાતીતાના સામે કે મોંઘીબાને કહી દો કાલ કોને ભાળી છે, અમારે તો અત્યારે જ આવવું છે, અમારે ક્યાં સન્માન જોઈએ છે, અમારે તો તમારું દુઃખ દૂરું કરવું છે અને અમારે ભગવતસિંહને આશીર્વાદ આપવો છે, એટલે અમારે આવવું જ. રાત્રે ગયા, કાંઈ તૈયારી હોય કે ના હોય, બસ ભગવતસિંહ પહોંચી ગયા હતા. નાના બાળ હતા, લાવીને સ્વામી પાસે મોકલા. સ્વામી તરત કુમકુમ આંગળો બોલીને તરત ચાંડલો કે આ લ્યો આને ગોંડલની ગાદીનું ટીલું હવે એને ત્રિલોકમાં કોઈ ફેરવે નહીં એમ કહીને આશીર્વાદ આપ્યા. જાઓ પોઢાડી દો હવે. પછી કીર્તનો ગાયા ને બધું થયું, પછી સભા પૂરી કરીને 10 વાગ્યે ગોંડલ મંદિર છે ત્યાં પાછા પધાર્યા. એટલે પછી કીર્તનો નિયમ ચેષ્ટા બધું આપણા પ્રથા પ્રમાણે બાકી હતું એ બધું કર્યું. રાતના 11 વાગ્યા એટલે પછી જ્યાં એક થાંભલો છે એ થાંભલે સાધુશ્રમમાં ત્યાં બેસીને સ્વામી આમ ધ્યાન કરતા હોય આ મૂર્તિ એમની. એટલે ત્યાં જતા હતા એ વખતે બગડ ગામના એક યુવાન પાર્ષદ થયેલા સાધુ થવા માટે આવેલા અને એને મુંડન કરીને ધોળા લુગડા પહેરાવી દીધેલા એ સ્વામીની પાસે આવેલા અને સ્વામીની સાથે જ હોય, પણ સ્વામીમાં બહુ હેત. એટલે જેવા સ્વામી થાંભલે બેસવા ગયા એટલે તરત ભગતે એમનો હાથ આપ્યો ટેકો દેવા માટે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ છેલ્લો હાથનો કોઈનો ટેકો લીધો હોય તો બગડના એ પાર્ષદનો, એનો ટેકો લઈ જમણે હાથે તેમ એનો ડાબો હાથ પકડી અને સ્વામી થાંભલે આવ્યા. એ આવતા હતા થાંભલે થોડી સેકન્ડ ઉભા રહ્યા અને વાત મજાની એ પેલા ભગતને કીધું હામું જોઈને, ભગત તમને હું કહું છું વેણ યાદ રાખજો. સ્વામીને વયું જવું છે એ તો તમને આખી કથા જ ખબર છે, તો નકે આપણે બધા સ્વતંત્ર હોય. તમે જુનાગઢ રહેજો ને બાળમુકુંદાસજી સામે ભેળા રહેજો ભલે સ્વામી. હું ભૂયો જવાનું છે કીધું નહીં, કારણ એને તેમ હોય ને હું આ ભગત થયો છું, સ્વામી પાસે આવ્યો છું, સ્વામી પાસે સાધુ થવા છે, સ્વામી ભેળું રહેવા છે, સેવા કરી, એને કેટલાય કોળ હોય, પણ આને હું અત્યારે સ્વામીને એમ થાય હું કહી દઉં હું જવાનું છું તો તાર રોઈ પડે. એટલે કીધું કે તું બાલમુકુંદાજી સ્વામી ભેળો રહેજે અને જુનાગઢ રહેજો. હા ભલે, એમ કહીને સ્વામી બેઠા. એટલે સંતો હતા એ સગડી લાવ્યા, શરદી જેવું હતું, થોડી વાર તાપા લઈ ગયા. 12 વાગે સ્વામી માથે લુગડું ઓઢ્યું, ધ્યાન કર્યું અને એક્ઝેક્ટ 12:15 રાત્રે મહારાજના ધામમાં સીધા આવી ગયા સ્વામી. હવે શું થયું? સ્વામી તો ધામમાં ગયા, ખૂબ શોખ થયો. આ ભગતને ખબર ના પડે કે મારો એટલે મને કીધું હશે સ્વામીએ, સંબંધીઓને તો એને થવા જ નહોતા દેવા. એટલે આવ્યા બધા પાછા અને ભગતને પછી તો લઈ ગયા, ચલો ઘેરે. મોટાને પૂછ્યું હશે, કીધું છે ભાઈ બહુ ધમાલ કરે છે તો જાઓ, બીજું શું. ગ્રહસ્થો સાધુઓને પગે લાગે, પૂજા કરે, હમણાં કીધું તેમ ધોતિયા ઓઢાડે, જમાડે, બધું, પણ પોતાનો છોકરો જો સાધુ થવા થાય, કોઈ થવા તૈયાર થાય તો કોઈ થવા ના દે. સાધુ ના થવાય, સાધુ ના થવાય, ઘરે રહીને ભજન નથી થતું, વિચિત્રતા નથી? કોઈને એમ નથી થતું, એટલે સાધુ નો એટલો મહિમા છે તો થતો થવા દેતા હોય તો ના, ઘરે જાય ભજન, ભજન કરો. વરવા પડ્યો બધા, નરસિંહ મહેતા ગ્રસ્ત હતા, નામ લઈ આવે જાત જાતના, કોઈ ન થવા દો. કોઈક જ એવા હોય કે સામેથી કે જાઓ તમે તમારે ભગવાન ભજતા હો. ઓહો આવ્યા, એક મારા બધા નામ ઠામ દેવાય આવ્યા નથી, પણ એ 2 વર્ષ પહેલા એક ભાઈ આવ્યા હતા, એ પતિ પત્ની 2 આવ્યા હતા. એટલે એના પતિ જ આપણને મળે, બેનો તો કંઈ મળે નહીં, પણ મેં કહ્યું શું આવ્યા છો તમે? તો એક જગ્યાએ નામ દીધું કે ત્યાં અમારા છોકરાને સાધુ કરવાનો છે, એટલે દીક્ષાનો પ્રસંગ છે, એટલે અમે આવ્યા છીએ. મેં કીધું તમારે કેટલા દીકરા? એક જ સ્વામી, લંડનથી આવ્યા હતા, એક જ દીકરા. મેં કીધું શું ભણ્યો? ડૉક્ટર, મેડિકલ, ઓર્થો, એલોપેથી ડૉક્ટર. તો રજા, હા શું એ કે મારે ભગવાન ભજવા છે તો આપણે આડું શું કામ આવવું જોઈએ? આવો મનુષ્યનો દેહ મેળ્યો અને ભગવાન ભજતો હોય તો ક્યાંથી? બસ આ થાય, બસ ભજશે, આશીર્વાદ આપશે, બસ. તમે તો અમારે હો કે બસ કાંઈ સ્વામિનારાયણ ભગવાન છે, બસ બે માણસ એ ભજન કરીએ છીએ. અને સ્વામી અમે છે ને ત્યારે આપણું ભાવ સંભવની બધું બહાર પડેલું સાંભળીએ છીએ, હું મારી પત્ની બે એક એક લીટી લખીએ છીએ, સાંભળતા થાકીએ ત્યારે વાંચીએ છીએ, વાંચતા થાકીએ ત્યારે સાંભળીએ છીએ. બસ એમાં આ સહજાનંદ સ્વામીને રસે શબ્દ શબ્દ પીધા છે, બહુ આનંદ છે. હવે આને હું કે મને થયું, હું થયું એમ કે આને ઊભો થઈને દંડવત કરી લઉં. એ કીધું આ લંડનમાં બેઠો બેઠો શબ્દ શબ્દ પીએ છે અને આમાં એટલા ઘણા લોકો બેઠા છે જેના ઘરમાં એકય સીડી નથી. જયારે પૂછો ત્યારે અમે મશીન રાખતા નથી, તો ગેસના ચૂલા બધું કાઢ નાખો, મશીનરી કાઢ નાખો. ભાઈ જો કે સાંભળવા મળે તો સાંભળી લે ભાઈ. અરે ભાઈ તમે હું સભા પૂરી થાય અને આમાં ઇન્ટરવ્યુ લ્યો કે ભાઈ સભામાં શું હોય, અરે મજા બહુ આવી, વાત શું આવી એ કયો. તો બહેનોનો સ્વભાવ હોય કે ગયા તા કથામાં ગયા તા ને, વાત શું આવી? એ વાત એવી આવી કે આપણે કાંતિભાઈ છે ને છોકરી ભાગી ગઈ, પાછી આવી ગઈ, અને ઓલા મનોજભાઈ છે ને છૂટું થવાનું છે, અને છે ને આ સાડીઓનો સેલ છે ને નવરંગપુરા ભરાવવાનો છે. આ કથામાં આવ્યું હતું, પણ એ વાતો પડખે પડખે બેઠા બેઠા આ જાણીને આવે અને કહે શું કથામાં ગયા તા. એટલે કોઈ યાદ નથી રહેતું. મેં તો હમણાં આ તો ન કહેવાય, પણ હમણાં એક જગ્યાએ સભા હતી એટલે સંતો સભામાં હતા, પછી મને તો છે કે આ વાત સાંભળવાની ના એટલી ઇંતેજારી હોય કે આપણને કોઈ એકાદ ચરિત્ર કંઈ વસ્તુ મળે એ જ્યાં સુધી એમ થાય કે બહુ સરસ વાત હતી પૂરી સાંભળવા ન મળે ત્યાં સુધી આમ બધી રૂવાડે રૂવાડે આમ ચાચણીઓ ભોંકી હોય ને એવી પીડા થાય કે આપણે રહી ગયા આળું, આ ચરિત્ર આપણને કેદી જાણવા મળશે. અને હું જે જે સંતો કહેતા હતા ને પૂછું કે શું આવ્યું, તો કે શું આવ્યું તું એ ઓલા વડોદરાના નહીં એની કંઈક વાત. મેં કહેલા તમે મુંડા કરાવ્યા છે તોય તમને યાદ નથી રહેતું, તો હરિભક્તોને શું તંબુરો યાદ રહેતું હતું? મેં કીધું હું તો ખોટો ફાકો રાખું છું ને કે સારામાં સારી વાત કરી દઉં છું તો બધા જીલી જ લેતા છે, ધારી લેતા છે. હે હું તો એ જ પાવરથી વાત કરતો, મેં કે આમાં કોઈની યાદ જ નથી રહેતું, તો આ બધા શું વાહ વાહ કરીને જ નીકળી જતા છે. રસો જ પડી ગયો, રસો રસ શું, આ મોતીના દાણાની જેમ હંસલો મોતી ચૂગે એમ દાણા વીણી લેવા જોઈએ તો હાંભળ્યું કહેવાય. હવે કશું ખોપડામાં ગરતું નથી તો સુધારો ક્યાંથી થાય?
એ ટુ ઝેડ તમને આમ 1955 માં વાત સાંભળી હોય તો તરત તડ કડ 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 કડાટ બોલી જવું જોઈએ કે આ 1955 માં આ વાત કરી હતી. હવે એમ તમે શ્રુતિ રાખતા નથી, કોઈને 1955 પાંચ રૂપિયા આપ્યા હોય તો એ કેમ ભૂલતા નથી? અને તમારા શાળા એક વખત ગાળ દીધી હોય તે ભૂલાય છે? તો પતિ પત્ની કાંકરિયામાં પ્રાણી સંગ્રહાલય જોવાઈ ગયા. પ્રાણી સંગ્રહાલય જોઈને ઘરે પાછા આવ્યા તો પત્નીએ બિસ્તરા પોટલા બાંધ્યા. એનો ધણી કે આ તે શું કર્યું? તો કે હું તો હવે છૂટા, બસ હું મારા પિયર જાઉં છું. પણ વાંધો શું છે? તો તમે મને 3 વર્ષ પહેલા હિપોપોટેમસ કહી હતી, આજ ખબર પડી હિપોપોટેમસ શું કે. મને તેમ કે બહુ સારી વાત કહેવાતી છે, આ તો જોયો હિપોપોટેમસ તો ખબર પડી. આ કઈ ભૂલાય છે? અને કથા કેમ ખોપડામાં જ નીકળી જાય છે પેલા માણસ? આ કથા નીકળી જાય એના હૈયામાંથી ભગવાને નીકળી જાય. વાત શું કરો છો? ભૂલાય છે ને આ કથા વાર્તા ચરિતા? શેના માટે? જીવનમાં ઉતારવા માટે તો છે, એ ભૂલાઈ જવાય કદાચ. એટલા માટે તો રિવિઝન છે. પુનઃ પુનઃ સાંભળો, પુનઃ પુનઃ સાંભળો, સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો, થાકવા જ ન જોઈએ. બસ તો ખોપડામાં ઉતરી જાય. ક્યાં જાય? કેટલી વાર સુધી? જેમ ઓલા મહારાજ કે તિલે કરી ફૂલે કરીને તિલ વસાય છે, એમ નાખ્યા જ કરો શબ્દો, નાખ્યા જ કરો, 24 કલાક નાખ્યા જ કરો. સ્વપ્નમાં ઉગી જાય, કેમ ઉગાવો ના લે? ઘરે કેમ નહીં? તો આખું જગત ત્યાં સુધી ભરું, ઉપરથી થોડું નાખે ડખડખે નીકળી જાય ભાઈ. ગામડાના ઘણા સાવ અભણ માણસો હોય પણ શું હળ હાંકતા હાંકતા ડીટીયા ભરાવીને, હવે ફોનમાં આવી ગયું ને, છોકરાને કહી દે નાખી દેજે, હળ હાંકતા હોય ને આ ડીટીયા નાખીને સાંભળતા હોય, તમારે રસ લેતા હોય, ડોલતા હોય, બળદ નહીં એમ થઈ જાય કે મારો માલિક ભગવાનમાં ડૂબ્યો છો. પણ એ બિચારા આમ સીધો દોરી ચટ ચાસ પાડે,